તારીખ 15/4/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 150.
સુખનો પ્રકાશ પરમુખ ચેતના વિલાસમાં છે. શુદ્ધ સ્વરૂપ પોતે પરમા ખોજ કરે તેમનો પાલન. શુદ્ધ સ્વરૂપ પોતે પોતામાં રહેલું પોતાનું મૂળ તત્વ એ શુદ્ધ સ્વરૂપ છે. પરમા ખોજ કરે તો ન પામે. પોતાના મૂળ તત્વને પોતામાં ખોજે તો પામે, પોતાની બહાર ગમે તેટલી ખોજ કરે તો ન પામે એમ કહે છે. જેટલી બાહ્ય ક્રિયા છે એ સર્વ બાહ્ય ક્રિયામાં ક્યાંય પણ આત્મા નથી, આત્માનું તત્વ ત્યાં નથી. પછી શરીરની ક્રિયા હોય, શાસ્ત્રમાં ખોજે તો શાસ્ત્રમાંથી પણ ન મળે, મંદિરમાંથી ખોજે તો મંદિરમાંથી પણ ન મળે. શુદ્ધ સ્વરૂપ પોતે છે અને પોતાની અંતર ખોજ પોતામાં કરે તો પોતે પોતાને પામે. સવાલ એટલો છે કે પોતે પોતાની ખોજ કરે છે કે કેમ, અથવા જે જીવ પોતાને દોષનો નાશ થાય અને ગુણ પ્રગટ થાય એવા ઉપાયને શોધતો હોય તો અંદરમાંથી એનું સમાધાન થાય એવું છે. શાસ્ત્રમાં ભલે એ વાત પ્રસિદ્ધ છે તો પણ એ શાસ્ત્રની વાત અંતર ખોજ વિના જે પ્રકારે સમજાવી યોગ્ય છે એ પ્રકારે સમજાતી નથી. એ વાત સ્પષ્ટ કરી છે પણ સમજાય છે ક્યારેક પોતે તદ અનુસાર અંતર ખોજ કરે છે ત્યારે, નહીતર બાહ્ય દ્રષ્ટિથી કે પરલક્ષથી આ વિષય સમજવામાં આવતો નથી. વારંવાર એટલા માટે કહેવામાં આવે છે કે ફરીને વાત ઉપાડીને લક્ષ લક્ષણથી જાણે જ્ઞાન દ્વારમાં એક દેશ ઉપયોગ શુદ્ધ કરી જાણન લક્ષણ વડે જાણીને દીકરી એમાં ફરીને એ વાત આટલી આટલી વાર કરતા આવે એટલે કે વારંવાર એટલા માટે કહેવામાં આવે છે કે અનાદિનો અવિદ્યામાં ખૂંચી રહ્યો છે. મોહની અત્યંત નીળ ગાંઠ પડી છે. અનાદિથી અજ્ઞાન અને મોહ અને અજ્ઞાન અને મોહનો રસ, દર્શન મોહનો રસ અત્યંત વધેલો છે. જીવના સ્વરૂપ વિજ્ઞાન અનુસાર જીવ જે જે પ્રકારના પરિણામ કરે છે એ પરિણામના સંસ્કારને પણ એ ધારણ કરે છે. એટલે કોઈ પણ જીવ પૂર્વ સંસ્કાર વિનાનો નથી, પણ તે બધા સંસ્કાર અજ્ઞાન અને મોહના છે. જેટલા છે એ બધા અજ્ઞાન અને મોહના સંસ્કાર છે. એની અંદરમાં ગાંઠ પડી ગઈ છે. વર્તમાનમાં પ્રસિદ્ધપણે એટલું ન દેખાતું હોય તો પણ, અથવા પ્રસિદ્ધપણે વર્તમાનમાં કશાય મંદ દેખાતો હોય, શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ દેખાતો હોય તો પણ અનાદિનું અજ્ઞાન અને અનાદિ જ્ઞાન દર્શન મોહનો રસ એની જે અંદરમાં ગાંઠ છે એ ગાંઠ ઘણી દ્રઢ અને ઘણી કઠણ થયેલી ગાંઠ છે, નિવિડ ગાંઠ છે, નિવિડ એટલે કઠણ, ઘન ઘનિષ્ઠ. વિપરીતતાના સંસ્કાર ઘનિષ્ઠપણે પડેલા છે એમ કહેવાય, એને નિવિડ ગાંઠ કહે છે. અને તેના પરિણામ સ્વરૂપે સ્વપદની ભૂલ થઈ છે. પોતાનું સ્થાન ક્યાં છે, પોતાનું સ્વરૂપ કેવું છે એની ભૂલ થઈ છે. પૂર્વ સંસ્કારવશ જે જે ગતિમાં, જે જે ઉદયમાં, જે જે સ્થાનને પામે છે ત્યાં તેઓ તેટલો હું એમ માનીને જીવન ચાલે છે, પરિણામ ચાલે છે. હું અત્યારે મનુષ્ય, હું અત્યારે ફલાણો ફલાણો, આટલું મારું કર્તવ્ય, આ મારું જગત, આ મારી સૃષ્ટિ અને અહીંયા મારું સ્થાન, એ બધામાં એને પોતાનું સ્થાન નક્કી કરેલું. એ સ્વપદ છે, એ સ્વપદ એને ભૂલથી જૂઠું ખોટું નક્કી કર્યું છે, ખરેખર પોતે એવો નથી. એમાં સ્વપદની જ ભૂલ થઈ છે. હવે એ સ્વપદની ભૂલ થઈ છે તે ટાળવા માટે ભેદ જ્ઞાનથી અમૃત રસ પીએ તો અનંત ગુણધામ અભિરામ આત્મારામ અનંત શક્તિનો અનંત મહિમા પ્રગટ કરે, એ આ સર્વ કથનનું મૂળ છે. ગ્રંથ પૂરો થાય છે એટલે વારંવાર તાત્પર્ય પણ બતાવતા જાય છે. સર્વ કથનનું મૂળ કહો કે સર્વ કથનનું તાત્પર્ય કહો. વેદ જ્ઞાનથી અમૃત રસ પીએ, વેદ જ્ઞાન પૂર્વક પોતાના સ્વાનુભવમાં આવે અને પોતાના સ્વભાવ આનંદ સ્વભાવ રૂપી અમૃત રસને પીએ, એટલે એકવાર પણ જો અનુભવમાં આવે તો પોતાનો અનંત મહિમા, તો કે અનુભવ અનંત મહિમા પૂર્વક થાય છે. પણ અનંત મહિમા અનંત સ્વરૂપ ત્યાં સાક્ષાત અનુભવ જેકર થાય છે, ત્યાં અનંત મહિમા પ્રગટ કર્યો. અનંત ગુણધામ, અનંત અનંત ગુણનું વિધાન, અભિરામ જ્યાં શાંતિ અને તૃપ્તિ થાય એવું જે આત્મારામ અભિરામ, તેની અનંત બેહદ શક્તિનો અનંત અનંત મહિમા પ્રગટ કરે, એટલે પ્રગટપણે અનુભવ ગોચર કરે, એનો પ્રગટ અનુભવ થાય, એવું થાય તેટલા માટે આત્મનું બધું કથન કરીએ છીએ એમ કહે છે. જીવને સ્વાનુભવમાં લાવવા માટે આ કથન કરીએ છીએ, જેટલો વિસ્તાર કરીએ છીએ. બારમ કલ્યંકનો, બારમ કલ્યંકનો, અગિયાર અને ચૌદ પૂરો, બારમ પર્યંતનો જેટલો વિસ્તાર ગણધરદેવે કર્યો એ બધો વિસ્તાર, તમામ વિસ્તાર આ એક સ્વાનુભવ કરાવવા માટે છે. તેથી સ્વાનુભવને બાર અંગનો સાર કરવામાં આવે છે. સ્વાનુભવ થાય તેને અનુલક્ષીને, એ વાત લક્ષમાં રાખીને સર્વ કથન વિસ્તાર છે એમ સમજવું. એટલે સર્વ કથનનું વર્ણન સ્વાનુભવ થવા અર્થે થાય એવું અર્થઘટન વિચારવું જોઈએ, સમજીએ. માર્ગદર્શન આપ્યું છે કે જ્ઞાનીના વચનો અને લૌકિક અર્થમાં ઉતારવા નહીં, કેમ કે જ્ઞાનીને લોક દ્રષ્ટિ ખતમ થઈ છે, ખલાસ થઈ છે. એટલે લોક દ્રષ્ટિપૂર્વક તો એમણે કોઈ લોક દ્રષ્ટિકોણ રાખીને તો કોઈ વાત એમણે કરી નથી. તેથી કોઈ વચન વ્યવહાર એવો હોય તો પણ એવો લાગે કે આમાં કઈક લોકદ્રષ્ટિની વાત આવે છે, લોકદ્રષ્ટિએ વિચારવા જેવી વાત આવે છે, તો પણ જ્ઞાનીના કથનોને લોકદ્રષ્ટિમાં ઉતારવા અલૌકિક દ્રષ્ટિથી એનું અર્થઘટન કરવું, અથવા અલૌકિક દ્રષ્ટિ એટલે કે સ્વરૂપ અનુસંધાન થાય એ રીતે એ અર્થ કેમ નીકળે છે એટલું જોવું, એ પ્રકારે જોવું. બહાર જવાયું માટે કઈ કહેતા નથી, અંદર જવાયું માટે કહે છે, એટલું લક્ષમાં રાખીને અર્થઘટન કરવું યોગ્ય છે, અને તો ભૂલ થતી નથી. એ લક્ષ્ય બધા શાસ્ત્રો સમજાયેલું છે, અને એ લક્ષ્ય ન હોય તો શાસ્ત્ર વચનમાં પણ ક્યાંય ને ક્યાંય પરસ્પર વચન વિરોધ છે એવું ભાષે એવી પણ પદ્ધતિ છે. કથનની પદ્ધતિ એવી છે, એવા કથન પદ્ધતિના વચનો આવે છે કે પરસ્પર વિરોધાભાસ લાગે, પણ આ એક લક્ષથી જો વિચારવામાં આવે તો ક્યાંય પણ વચન વિરોધ રહેતો નથી. એમનો ઉપકાર છે એ ઉતારવું. સામાન્ય રીતે તત્વની વાત કરનારા બધા જ્ઞાનીઓ હતા, તો કોઈ પણ નવા માણસ માટે કે જૂના માણસ માટે, કોઈ પણ માણસ માટે એવા અભિપ્રાયપૂર્વક એમના વચનો અથવા એમનો સમાગમ કરવામાં આવે કે આ જ્ઞાન દશાને પ્રાપ્ત છે અને તેથી આપ્ત છે, વિશ્વસનીય છે, અને એમના વચનો દેશના નિમિત્ત, દેશના લબ્ધિ અને સંસ્કારના નિમિત્ત કારણ છે, મનમાં રાખીને સાંભળવામાં આવે તો એની કોઈ બીજી અસર જીવ ગ્રહણ કરે છે, અને એવી રીતે ન સાંભળવામાં આવે તો કેટલીક ઉપેક્ષાવૃત્તિઓથી સાંભળવામાં આવે તો એ નિમિત્ત નૈમિત સંબંધનો ત્યાં પ્રકાર ન ભજે. એટલે મુમુક્ષુઓને એટલો વિશેષ ઉપકાર કરતા ગયા છે. આપણે પરિવારની વાત કરીએ, ગુરુદેવ સુધાતમાં બતાવ્યો, સમજાયો અને સંભળાયો એ તો એમનો સિદ્ધે સિદ્ધો અનુપમ ઉપકાર. એ ઉપકારનો કોઈ ઉપમા આપી શકાય એવું નથી. એ ઉપકાર ઉપરાંત આ એક બીજો ઉપકાર છે, આંગળી ચિંતા ગયા કે હજી પણ પામવું હોય તો એ ઠેકાણું છે, એ વિશેષ વાત છે. નહીતર જીવ બીજા દ્રષ્ટિકોણથી સાંભળે તો એને વિષયની ગંભીરતા આસવી જોઈએ એટલી ન પણ ભાષે, અથવા જેટલી હિત બુદ્ધિએ જિજ્ઞાસામાં આવીને સાંભળવું જોઈએ એટલું સાંભળવાનું ન બને, અથવા સમાગમનું એટલું આકર્ષણ અને મૂલ્ય થવું જોઈએ એવું ન થાય, અને કોઈને કોઈ પ્રકારે બહુમાન અને ભક્તિમાં ક્ષતિ ન રહે એમ કહેવા પાછળનો આશય છે. બહુ મોટી વાત કરી છે. હિત માટે મુમુક્ષુ જીવનના હિત માટે ગણીએ તો બહુ મહત્વની બહુ મોટી વાત કરતા છે. કેમ કે પ્રથમ તો જીવને ઓળખાણ થવી જ મુશ્કેલ છે, એકદમ આત્માથી થઈને કરવાના માર્ગને શોધતો હોય, છૂટવાની વિધિને ગોતતો હોય, શોધતો હોય, ખોજ ચલાવતો હોય, એવા જીવને એ જ વિષય જેની વાણીમાં રહસ્યમય રીતે આવતો હોય એ રહસ્ય એને ત્યારે પકડાય છે. અને જ્યારે એની રહસ્ય પકડાય છે ત્યારે એને કહેનારની અંતર પરિણતિની પણ પ્રતીત આવે છે. અને ત્યારે એને ઓળખાણ થાય છે અને ત્યારે ગુરુદેવ કહેવા ધારે છે એટલો મહિમા તો ખરેખર ત્યારે આવે છે. કીધે આવતો નથી પણ ખરેખર તો ત્યારે આવે છે. પણ આવો મહિમા આવશે જે તું યથાર્થપણે સત્સમાગમમાં રહીશ તો એમ કહેવા માંગે છે. વાત બહુ મોટી છે, સામાન્ય વાત નથી. શું કહે છે કે ભેદ જ્ઞાન થી અમૃત રસ પીએ તો અનંત ગુણધામ પોતાનું સ્વરૂપ જુદું જ્ઞાન તારવી. છૂટું ભેદ જ્ઞાન થી એટલે એકનું જ્ઞાન, જુદું જ્ઞાન, છૂટું જ્ઞાન, માત્ર જ્ઞાન, એ જ્ઞાનને પોતાના જ્ઞાનને જુદું પાડે તો અંદર આનંદ અને સ્વસંવેદન રસ છે એનો અનુભવ આસ્વાદ થાય. આસ્વાદ થાય એ તો આસ્વાદનો વિષય રહ્યો, પણ લક્ષ્મણનું જે અનંત ગુણધામ, જે ફરવાનું સ્થાન, એનું આત્મતત્વ, જે અનંત મહિમાવંત છે, જેનામાં અનંત શક્તિ હોવાને લીધે તે અનંત મહિમાવંત છે, તેને પ્રગટપણે અનુભવ ગોચર થાય, એનો પણ પ્રગટ અનુભવ થાય એમ ત્યાં કહેવામાં આવે. આસ્વાદ તો આનંદ ને સ્વસંવેદનનો છે, પણ સાથે સાથે હું આવો છું, અનંત ગુણધામ હું આવો છું, એ પણ પ્રગટપણે એને અનુભવમાં આવે. એવું થાય એ સ્થિતિએ જીવ પહોંચે એ આ સર્વકથનનું મૂળ છે. પછી શાસ્ત્ર નાનું હોય કે શાસ્ત્ર મોટું હોય, કોઈ પણ જ્ઞાનીની કે કોઈ પણ આચાર્યની કૃતિ હોય, રચના હોય, એ સર્વકથનોનું તાત્પર્ય આટલું જ છે. અહીંયા આવવા માટે બધી વાત કરી છે, એથી એક જ દ્રષ્ટિકોણથી તમામ શાસ્ત્ર વચનોને વિચારવા જોઈએ. સમસ્ત વચનોનું અર્થઘટન એ રીતે કરવું ઘટે છે. પર પરિણામને દુઃખ દુઃખધામ જાણી, પરને પરની સાથે સંબંધ ધરાવનારા અથવા સ્વભાવ જાતિના નહીં એવા પરિણામ, તે પર પરિણામ છે. પરની સાથે વિકત્વ કરનારા વિભાવ જાતિના પરિણામ, સ્વભાવ જાતિના નહીં પણ વિભાવ જાતિના પરિણામ, તે પર પરિણામ છે. તેને દુઃખધામ જાણીને, એ દુઃખનું સ્થાન જાણીને પરની માન્યતા મટાડી સ્વરસનું સેવન કરવું આ ભલામણ કરી છે. પરની માન્યતા એટલે પર તે હું, રાગ તે હું, દેહ તે હું, સંયોગોમાં સચેત અચેત, સચેત અચેત મિશ્ર એવા સંયોગોમાં મમત્વ થવું, એ બધી પરની માન્યતા છે. એ માન્યતા દુઃખધામ છે. ત્યાં સુખની ગંધે આવે એવું નથી. ભલે જીવ આત્માને જૂઠી વિદ્યાના, જૂઠી અવિદ્યાના વિનોદ વડે ઠગે, પણ ત્યાં સુખનો અંશ પણ મળે એવું નથી. પર પરિણામ અને પર માન્યતા એકનું દુઃખનું જ ધામ છે, દુઃખનું જ ગોદામ છે, દુઃખની ખાણ છે. એટલું દુઃખ એમાંથી ઉત્પન્ન થાય કે જેનો હિસાબ ન કરી શકાય એટલું દુઃખ એમાંથી ઉત્પન્ન થાય છે. આજે મટાડે, કાલે મટાડે, લાખ વર્ષે મટાડે, કરોડ વર્ષે મટાડે, અનંત કાળે મટાડે, મટાડે છૂટકો. સ્વરસનું સેવન કરવું, આત્મરસનું સેવન કરવું, ભેદ જ્ઞાનથી જ્ઞાનને જુદા પાડી, જુદું પાડીને જ્ઞાન રસનું સેવન કરવું. જ્ઞાન રસનું સેવન કરવું એમ કહો કે આત્મરસનું સેવન કરવું એમ કહો, બધી એક વાત છે. સ્વરસનું સેવન કરવું અને પોતાના નિદાન પર દ્રષ્ટિ કરવી, એટલે કે પોતાનું નિદાન એટલે સ્વસ્વરૂપ એ પોતાનું નિદાન છે. એ શબ્દ આત્મસિદ્ધિમાં શ્રીમદજીએ વાત્ય છે. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિર્માણ. પછી આત્મજ્ઞાનની હા વૈરાગ્ય આદિ સફળ જો આત્મજ્ઞાન, એ તો આત્મજ્ઞાનીના વૈરાગ્ય સફળ છે. વૈરાગ આદિમાં જપ તપ સંયમ જે કાંઈ પૂજા ભક્તિ આ જેટલા કોઈ બાહ્ય સાધન કહેવામાં આવે છે આદિમાં બધા લઈ લેવા. એ કોને સફળ છે? જેને આત્મજ્ઞાન છે. બીજા કોને સફળ છે? કે જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિનું નિદાન એટલે ધ્યેય છે, તેને જે પૂર્ણતાના ધ્યેય કર્યો છે અને જેણે સ્વરૂપ લક્ષ કર્યું છે. અહીંયા લક્ષ લીધું છે નિદાન એટલે બે અર્થના થાય. નિદાન એટલે પૂર્ણતાનું ધ્યેય અને નિદાન એટલે પરિપૂર્ણ સ્વરૂપ આશ્રય સ્થાન, એને પણ નિદાન કહેવામાં આવે છે. વૈરાગ્ય આદિ સફળ જો આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિદાન. આત્મજ્ઞાનનું આત્માની પ્રાપ્તિનું જેને નિદાન છે એના એ વૈરાગ્ય આદિ સફળ છે. એ સિવાય બાકી બધી સમજણ વગરની બાહ્ય ક્રિયા કોઈને બહુ લાઈન દોરી ઘણી સિદ્ધિ આપી છે. ગુરુદેવ શ્રીએ તો આ બધા કાવ્યો ઉપર પણ પ્રવચનો કર્યા, આત્મસિદ્ધિ ઉપરના પ્રવચનો બહુ સારા. પોતાના નિદાન ઉપર લક્ષ પર દ્રષ્ટિ કરવી, દુઃખનું મૂળ એવા વિનેશ્વર પરનું અનાદિથી સેવન કર્યું છે, સ્વરસનું કોઈ કાળે એક ક્ષણ પણ સેવન કર્યું નથી, એક ક્ષણ પણ આત્મરસનું, ચૈતન્ય રસનું, આનંદ રસનું સેવન કરે તો એના અનંત જન્મ મરણના ભૂક્કા ભૂલી જાય. એ ક્ષણમાં એટલે તાકાત છે. વસ્તુની તાકાતનું તો કોઈ વાત જ થાય એવું નથી. પણ જે વસ્તુના એ ક્ષણ માત્રના અનુભવમાં જન્મ મરણની શૃંખલા તૂટી જાય છે, દુઃખનું મૂળ એવા વિનશ્વર પરનું, બદલતા સંયોગો, નાશ પામતા સંયોગો એ વિનશ્વર પર છે. કોઈ સંયોગો સ્થિર નથી, શરીરે સ્થિર નથી, સમયે સમયે પલટનાર છે. કોઈ પરમાણુ કોઈ સમયે પર્યાયાંતર થતો નથી, રૂપાંતર થતો નથી એવો એક સમય પણ નથી. એવા વિનશ્વર તત્વનું આમ તો કોઈ મૂળ પદાર્થ તો કોઈ વિનશ્વર નથી, પણ ભાવે એના પર્યાય તો બધા વિનશ્વર છે ને. એવા વિનશ્વર પરનું અન્ય પર્યાયો, અન્ય જીવને, અન્ય પુદ્ગળને નાશ થતી પર્યાયો એનું અનાદિથી સેવન કર્યું છે, એટલે એને પામવા માટે, એમાં અભેદ થવા માટે, એમાં એકવેદ થવા માટે એણે અનાદિથી પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્ન એને દુઃખનું મૂળ થઈ પડ્યો છે, અથવા દુઃખની ફાળમાં ધકેલી દેવામાં આ એક જ કારણ છે કે એને પર પદાર્થને જ સેવવો છે, પર પદાર્થને જ ગ્રહણ કરવો છે અને પર પદાર્થે એને છૂટું પડવું નથી. જે પર પદાર્થથી ભાવે છૂટા થતા અને દ્રવ્ય છૂટા થતા નિર્વાણમાં મોક્ષપદ ગણવામાં આવે છે, એ જ પદાર્થથી બહારમાં વિયોગ થતા જીવોને દુઃખ થાય છે. કેમ કે એને સંયોગ જોઈએ છે એટલે એની ઈચ્છા વિરુદ્ધકાર થાય છે તો એને દુઃખ થઈ આવે છે. મારું લૂંટાઈ જાય છે, મારું લઈ જાય છે, આમ જાણે પોતામાંથી કઈ ચાલી જતું હોય એવું એને દુઃખ થઈ જાય. એ અનાદિથી પરનું સેવન કર્યું, વિનશ્વર એવા પરનું અનાદિથી સેવન કર્યું તે દુઃખનું મૂળ છે. એને દોડ લગાવી વિનશ્વર એવા પરને શાશ્વત કરવા માટે દોડ લગાવી. આ મારું છે ને મારાથી ખસવું જોઈએ નહીં, દેહ મારો છે ને તે છૂટવો જોઈએ નહીં, આ સંયોગો મારા છે ને તે છૂટવા જોઈએ નહીં, એ પ્રકારે એને દુઃખ મૂળને સેવ્યું છે અને તેથી જન્માદિ દુઃખની પરંપરા થઈ છે. જન્માદિ દુઃખ થયા, જન્મ મરણ અસાતા મૂંઝવણ અસમાધાન એ બધા અનંત પ્રકારના દુઃખ વિનશ્વર એવા પરનું સેવન કરવા જતા ઉત્પન્ન થયા છે. આગળ એવું વચન એમણે લીધું છે કે પર રૂચિથી પરની રૂચિથી પરનું સેવન કરે ત્યારે એને મિથ્યાત્વ જ્વર ઉત્પન્ન થાય છે. પર રૂચિથી પરનું સેવન કરતા મિથ્યાત્વ જ્વર ઉત્પન્ન થાય છે અને એ જ્વર છે એને દુઃખદાયક છે. આ પરિણામ ભૂમિકામાં મોહમ પારિગ્રાફીઓ આ પરિણામ ભૂમિકામાં મોહમદિરાને પીને અવિવેક મલ ઉત્પન્ન થઈ વિવેક મલને જીતી જતીની પણ જીતી જયસ્તંભ રૂપી જોરાવર બનીને ઉભો છે. તેથી પોતાની સુખનિધિનો વિલાસ કરવા દેતો નથી. જો વિવેક મળનું જોર થતા અવિવેક હણ્યો જાય તો નિજ નિધિ વીલ છે. પર રૂચિરૂપ ખોટો આહાર સેવતા, આ પર રૂચિ છે એ અપથ્ય આહાર ખાય છે, ન ખાવા યોગ્ય ખાય તો એને તાવ આવે આવે ને આવે. ઉનાળો હોય છે ને, ઉનાળામાં આંબલી ઉપર થાય કાતરા ખાટા, છોકરાઓને તો ખાટું ભાવે, છોકરાઓને વધારે ભાવે, ભાવે એટલે કેટલું ખાય એનો કોઈ મેળ નહીં. રૂચિથી ખાય એટલે પછી તો વિશેષ જ ખવાય, આવે પછી બરાબર. કેમ આટલો બધો તાવ આવ્યો તો હોય ને કે ભાઈ આંબલી ઉપર ચડી ગયા લાગે છે, ઘરે તો કઈ ખબર પડે પર રૂચિરૂપ ખોટો આહાર સેવતા. એ જે પર રૂચિ છે એ ખોટો આહાર છે, એનું સેવન એટલે એનો અનુભવ કરે છે ત્યાં એને ઠીક પડે છે. પર રૂચિ કુતૂહલ કરે છે ને એ પર રૂચિ છે ને ઠીક પડે છે ત્યાં એનો સમય નિર્ગમન થાય છે, એને મિથ્યાત્મ જવર આવે છે, મિથ્યાત્મ તાવ એને આવ્યા વગર રહે. કેમ કે એમ કેમ કહ્યું પરિણામ એટલું બધું તો કસાય વાળું નથી દેખાતું, દેખાય છે પણ રુચિમાં.
જ્યારે જીવ કુતૂહલ કરે છે કોઈ પર પદાર્થને વિશે ત્યારે એ બહુ બીજી ઉપાધિની અંદર ઘેરાયેલો તો નથી હોતો, ત્યારે તો એને બીજો ફંદ કુતૂહલનો હુજે છે. તો એ સમયમાં એને પોતાના અનંત ગુણધામ આત્માની ઉપેક્ષા ન થાય, એક મહત્વનો વિષય છે. ઘરમાં અરિહંત પરમાત્મા કે સિદ્ધ પરમાત્મા બિરાજમાન હોય એની સામું ન જુએ અને બારને જોયા કરે કોણ ટ્રાફિકમાંથી આવે છે ને જાય છે, કોણ આવ્યું ને કોણ ગયું, કોણ આવ્યું પણ એ તો આખો દિવસ ચાલવાનો છે ટ્રાફિક. રસ્તા ઉપર જોયા કરે તો પોતપોતાના કામે નીકળેલા મનુષ્યને ઢોર તો આખો દિવસ આવાગમન કરવાના છે. હવે તારે ભગવાન સામે જોવું નથી અંદર બેઠેલા અને કુતૂહલથી કોણ ગયું ને કોણ આવ્યું, કોણ ગયું ને કોણ આવ્યું, પણ હવે એ તો એમને જ ચાલવાનું છે. હું જોતા થાકી જઈશ, ટ્રાફિક બંધ રહેશે નહીં, પણ એ બહુ ગંભીર ભૂલ છે. જે પરમાત્માની ઉપેક્ષા થાય છે, ભેદ જ્ઞાનનો અવસર છે, બાહ્ય નિવૃત્તિ મળી તો અંતર નિવૃત્તિનો સદુપયોગ કરવા જેવો છે. ઉપયોગને ભેદ જ્ઞાનના પ્રયત્ન અને પુરુષાર્થમાં લગાવવા જેવો છે અને એ રીતે પોતાના નિજ પરમાત્માની અપેક્ષા કરવા જેવી છે, એના બદલે ઉપેક્ષા થાય છે. એટલે મિથ્યા જ્વર આવ્યો અને મિથ્યા જ્વર આવ્યો ત્યાં વિવેક એનું જ્ઞાન છે, એમાં એ વિવેકને ખોઈ બેસે છે. ત્યાં વિવેક નિર્બળ બન્યો, તેથી સ્વ આચારુ પારાને, હવે આ પારાની દવા છે એ એક એવી દવા છે, બહુ રાસાયણિક પ્રક્રિયા છે અને બહુ મોટું દર્દ દેખાતું હોય, જબરદસ્ત દર્દ દેખાતું હોય, જો લાગુ પડે પારો લાગુ પડે એ મટી જાય. શરીરમાં પાણી ભરાણા હોય કે છે થઈ ગયો અને સોજો આવે, પગ હાથી જેવો થઈ ગયો હોય, પણ જો પારાની ભસ્મ એને આપે એટલે ગણતરીના દિવસોમાં માણસ એ જ માણસ રોગને જોઈને ભડકે એ રોગ એકદમ નોર્મલ દશામાં જોવામાં. તો અહીંયા કહે છે કે એ સ્વરૂચિ છે, તેથી સ્વ આચારૂપ પારાને શ્રદ્ધારૂપી બુટ્ટીના કૂટથી સુધારીને તેનું સેવન કરો. આ બધું વૈદકનું જ્ઞાનની ઉપમાં હારવાર આપે છે. આ જડીબુટ્ટી આવે છે જંગલમાં કે એને પારાના સાથે આપો, ફૂટ આપો, સ્વ આચાર છે તે પારો છે, સ્વરૂપાચરણ તે પારો છે. એ સ્વરૂપાચરણને કોની કોની કોનું ફૂટ આપવું, શ્રદ્ધારૂપી બુટ્ટીનું ફૂટ આપવું, શ્રદ્ધાની જોરથી એને ઘસારો આપવો. તો વિવેકમલ મિથ્યાજ્વર મટાડીને સબળ થઈને અવિવેકને પછાડે, અનાદિની જે મિથ્યાતની ગાંઠ પડી છે, મૌની અને અજ્ઞાનની નિવિડ ગાંઠ છે, એને ખલાસ કરે ત્યારે આનંદ નિધિનો વિલાસ સ્વયં થાય. તે સ્વાચાર શું ને શ્રદ્ધા કઈ રીતે થાય તે કહેવામાં આવે છે. એ રીતે ફેરવી ફેરવીને અધ્યાત્મ ભાવોને સ્પષ્ટ કર્યા છે. ભલે વિષય તેનો તે છે પણ એના પડખા ઘણા છે, એમાં ગુણ ઘણા છે, એમાં ભાવ ઘણા છે, એ અનેક શબ્દો દ્વારા એને સ્પષ્ટ કરે છે, વ્યક્ત કરે છે. તેનું તે છે એટલે કંટાળો લાવવા જેવું નથી, પણ તેનું તે છે એમાં ઘણી નવીનતાઓ છે અથવા એમાં આત્મહિત થાય એવું ઘણું ઘણું વૈભવયુક્ત, આત્મવૈભવયુક્ત નિધાન ભરેલું છે. એ રીતે એને જોવા જેવું છે. ગમે તે પેરેગ્રાફ શરૂ પાડો, ગમે ત્યાંથી કોઈ પણ પાનું ખોલીને વાંચવાનું શરૂ કરો એટલે એમાં અનુભવ રસ ભર્યો છે. આ એક ગ્રંથની વિશિષ્ટતા છે, એ વાત સાવ સાચી છે. મેં તો કેટલી વાર વાંચ્યો છે એનો હિસાબ નથી. ટ્રાવેલિંગમાં તો હંમેશા હું આ જ રાખું, મારી પાસે ગમે તે પાનું ખોલો, એક પેરેગ્રાફ ઉપર તમે એના ઊંડાણમાં જાઓ એટલે કલાકો ક્યાં નીકળી જાય ખબર પડે નહીં. એટલો બધો અધ્યાત્મનો ગ્રંથ છે. એવી જરૂર નહીં કે ગમે ત્યાંથી વાંચો તો વિષય અધૂરો લાગે, એવી જરૂર નહીં કે એની લિંક મેળવવી પડે, આગલું પાછું પહેલાં વાંચો પછી પાછું સરખું ચાલે. ગમે તે પાનું ખોલીને ચલાવો, મંથન બરાબર ચાલે, ચિંતન આત્મિક ચિંતન મંથન ચલાવવા તો બરાબર ચાલે એવો આ સુગમતાવાળો ગ્રંથ છે. નાનો પાછો નાનો ગ્રંથ છે, હેન્ડી છે, એમાંથી મોટું થોથું હોય તો ક્યાં લઈને ફરવું. સૂક્ષ્મ પડે ને એમાં શું છે કે સિદ્ધાંત વિષય મુખ્ય છે. ચિદવિલાસની અંદર સિદ્ધાંતિક વિષય, સૂક્ષ્મ સિદ્ધાંતિક વિષય મુખ્ય છે અને અહીંયા અનુભવનો વિષય મુખ્ય છે. વધારે અનુકૂળ પડે જેને અધ્યાત્મની રુચિ હોય એને આ વધારે અનુકૂળ પડે, રુચિને પોષણ મળે એવો ગ્રંથ છે. એટલો સિદ્ધાંત વિષય ગ્રંથ છે. જેને વસ્તુના વસ્તુ સ્વરૂપના સિદ્ધાંતો વિચારવા હોય, સૂક્ષ્મ સિદ્ધાંતો છે જરૂર, એના માટે ગ્રંથ પણ ઘણો ઊંચો અને ઘણો સારો છે. પણ જેને રસ લેવો હોય વિચારણામાં જવું એક વાત છે, રસ લેવા જવું બીજી વાત છે. વિચારણામાં તો શું છે કે અનિર્ણયની દશામાં વિચારણા થોડી વિચારણાની જગ્યા છે, થોડી નિર્ણયની સ્થિતિ હોય તો રસ લેવાનો વિશેષ કાર્યકારી છે. પોતાને શું અનુકૂળ પડે છે એ પોતાને વિચારી. દુઃખનું મૂળ એવા વિનશ્વર પરનું અનાદિથી સેવન કર્યું છે આ જીવે, શું કર્યું છે અને કેમ એને અત્યાર સુધીમાં અનંત જન્મ મરણ ને અનંત દુઃખ થયા. અશાતાના દુઃખ તો એટલા બધા ખુલ્લા ઇન્દ્રિય જ્ઞાનથી સમજાય એવા દુઃખ છે, દેખાય એવા દુઃખ છે કે એને જોઈને ખબર પડે. હોસ્પિટલની મુલાકાત લઈએ તો એમાં તે આ જે માળકા ભાંગેલા હોય છે ને, ઓર્થોપેડિક વોર્ડની જો મુલાકાત લઈએ તો ત્યાં શું હોય છે, મોટાભાગે એક્સિડન્ટના કેસ આવે છે, એક્સિડન્ટમાં આઘાત થાય છે. ફાઇન રાખ્યા હતા હીરાલાલજીને જયપુરની ઓર્થોપેડિક, મોટું હોસ્પિટલ છે એટલે ઘણા બેડ હતા એક વોર્ડની અંદર. આઘાતની અંદર માનસિક આઘાત ઘણો લાગ્યો હોય એટલે દિવસો સુધી તો માણસ બડબડતા હોય છે, ભાન ન હોય અને બોલ 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 કરતા હોય છે આઘાતને. અને જરા પામીને અડાય નહીં, પગ પાગ પગ ભાંગી ગયો હોય ને સહેજ અંગૂઠાને અડે ત્યાં રાડ નાખે, એટલી હાડકાની પીડા જરા વિશેષ હોય છે. એવા ન જોઈ શકે એવા અશાતાના દુઃખ ક્યાંથી ઉત્પન્ન થયા કે અજ્ઞાન અને મોહથી જીવે વિનશ્વર એવા પરનું સેવન કર્યું તેનાથી થયા, બીજું કોઈ કારણ નથી, પોતાનું જ કારણ છે. એવા જન્માદી દુઃખ થયા, હવે નરભવમાં સત્સંગથી તત્વ વિચારનું કારણ મળ્યું. જો એને નવી જ લાઈન શરૂ કરતા હોય કોઈ પણ ભૂમિકાના, નવી ભૂમિકાના જીવને કે ભાઈ આ તારો ભૂતકાળ છે, આ સર્વ જીવોનો આ ભૂતકાળ છે, કોઈ એક જીવને અનુલક્ષીને આ વાત નથી, દ્રષ્ટાંત ગમે છે. સર્વ જીવોનો પોતાનો ઇતિહાસ જ આ છે કે અનંત દુઃખ એને ભોગ્યા, હવે આ મનુષ્ય ભાવ આવ્યો, નરભાવ એટલે મનુષ્ય ભાવ, નરભાવ એટલે પુરુષ એટલું નહીં. હવે આ મનુષ્ય ભાવ મળ્યો, સત્સંગથી જ્યાં સતનો પ્રકાશ થાય એવો સંગ તે સત્સંગ છે. સત પ્રગટ થાય, સત્ની પ્રાપ્તિ થાય, જ્યાં સતની વિચારણા હોય એવો જે સત્સંગ, એના સંગથી તત્વ વિચારનું કારણ મળ્યું. તારા નિજ તત્વના વિચારનું કારણ તને મળ્યું, કારણ એટલે નિમિત્ત મળ્યું. ભાઈ, જે અત્યાર સુધી જે પરિણામ કર્યા એ તો બધા એકલા દુઃખદાયક પરિણામ કર્યા. હવે જો તારે દુઃખથી મુક્ત થવાની ખરેખરી ભાવના થઈ હોય તો આ સત્સંગ તને ઉપકારી છે. જો એ ભાવનામાં ન આવ્યો હોય તો સત્સંગ પણ નિષ્ફળ જતા વાર લાગશે. બીજો મુમુક્ષુને બીજી શું પરિસ્થિતિ છે? અનાદિથી રઝળતો, આથડતો, ભટકતો જીવ, એને બીજો આધાર શું છે? પોતાની મેળે તો માર્ગ જો મળી જતો હોય તો અનંતાને મળી ગયો હોત, પણ એ વસ્તુ સ્થિતિ નથી. એ અનાદિસ્થિત પાવે નહીં ગુરુ ગમ વિના, એ અનાદિસ્થિત સ્થિત એટલે વસ્તુ સ્થિતિ એ છે. દેશના લબ્ધિ વિના કોઈને અંતરનો માર્ગ મળતો નથી. એવો જીવનો એક નિમિત્ત નૈમિત્તિક સ્વધર્મ છે, એ જીવની વસ્તુ સ્થિતિ છે એમ કહેવું છે. હવે નરભાવમાં એટલે અત્યારે લઈ લેવું, નરભાવ એટલે અત્યારે. હવે અત્યારે સત્સંગથી તત્વ વિચારનું કારણ મળ્યું, નિજ તત્વને વિચારવાનું નિમિત્ત મળ્યું, તો પછી શા માટે અનાદિના ભવ સંતાનની બાધાના કરનાર પ્રભાવને જીવીએ? જ્યારે સત્સંગમાં એમ કહેવામાં આવ્યું કે પરનું સેવન કરતાં તને જન્માદિ દુઃખ થયા, તો એવા અનાદિની ભવ સંતાન એટલે ભવની પરંપરા, સંતાન એટલે એક પછી થયા કરે, પરંપરા છે, ચાલ્યા કરે, ભવ સંતાન કહે, પરિણામ સંતતિ કહે છે ને, એ પછી પરિણામ થાય છે એટલે એને પરિણામ સંતતિ કહેવામાં આવે છે. તો અનાદિથી જે ભવોની પરંપરા થાય છે અને અનેક બાધા એટલે દુઃખને ઉત્પન્ન કરે છે, એવા પરભાવને શા માટે સેવીએ? અથવા એની રુચિ શા માટે કરીએ? થઈ જાય બીજી વાત છે, ને રુચિથી કરવા તે તદ્દન બીજી વાત છે. પોતે રુચિથી કરે તે બીજી વાત છે, અને થઈ જાય તે તદ્દન બીજી વાત છે. જેનાથી આ અખંડિત, અનાકુળ, અવિનાશી, અનુપમ અને અતુલ આનંદ થાય તે જ ભાવ કરીએ. બે વચ્ચે આટલો મોટો તો ફેર છે. એક ભાવ પરભાવનું સેવન અનંત દુઃખનું મૂળ, અને એથી વિરુદ્ધ સ્વાભાવિક ભાવ કરે તો જેમાંથી અતુલ આનંદ થાય, ખંડિત ન થાય, આકુલતા ન થાય, નાશ ન થાય, જેની કોઈ ઉપમા આપી શકાય નહીં, જેને કોઈથી તોડી શકાય નહીં, અતુલ, જેની કોઈ બરાબરી ટર્મ ન હોય, બરાબરી કરી શકાય એવી કોઈ વાત હોય નહીં, એકે રીતે આનાથી આટલું તો વધારે એમ પણ નહીં ને બરાબર એમ પણ નહીં, આ આટલું પછી આનાથી વધારે આ એવી કોઈ વાત જગતમાં નથી. કે મનની શાંતિ પછી આત્માની શાંતિ, તો મનની શાંતિ કરવાની આટલી ડિગ્રી 25 ડિગ્રી અને આત્માની શાંતિ 125 ડિગ્રી કે નહીં, એવી ઉપમા પણ લાગુ પડતી. જે પરિણામથી આ અખંડિત, અનાકુળ, અવિનાશી, અનુપમ અને અતુલ આનંદ થાય તે જ ભાવ કરીએ. પેલા ભાવ શા માટે કરીએ? જો આમાં શું છે, મૂલ્યાંકન છે, કેટલો લાભ અને કેટલું નુકસાન એ જો સમજણથી બરાબર, એની સમજણ સાચી સમજણ આવે તો પરિણામ સાચી દિશામાં આપોઆપ લાગે, ખોટી દિશામાંથી છૂટી જાય. અને નહીંતર કોઈ રીતે અનાદિની જે ગાંઠ પડી છે એને વિટળાઈને જે પરિણામ થાય છે એ છૂટી શકે એવો નથી. ઉપર વાત આવી ભેદ જ્ઞાનથી અમૃત રસ પીએ, ભેદ જ્ઞાન થતું નથી એનું શું કરવું, પ્રશ્ન થાય એવો છે. એ છૂટવું મુશ્કેલ છે. એનું કારણ શું કે જે આનું મૂલ્યાંકન આપવું જોઈએ, કિંમત આવવી જોઈએ, અનંત દુઃખનું કારણ અને અનંત સુખનું કારણ બે જાતિના પરિણામ છે. આ પરિણામથી અનંત દુઃખ, આ પરિણામથી અનંત સુખ. અનંત સુખ એટલે સાક્ષાત સિદ્ધપદની પ્રાપ્તિ, સાદી અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન અનંત જ્ઞાન સહિત એવી જે સ્થિતિ, એ કોઈ નાનું સૂનું કામ તો નથી, મોટું કામ છે. અને મોટા કામનો પ્રારંભ પણ એટલી જ જોરથી, એટલો જ મોટો મહિમા આવીને થાય તો જ પ્રારંભ થાય, ને નહીતર બીજી રીતે એની શરૂઆત પણ થઈ શકતી નથી. જે જે જીવો સંસારનો ઉન્માર્ગ છોડીને સમ્યક માર્ગમાં પ્રવેશ જે જે જીવોએ કર્યો છે તે તમામ જીવોએ બહુ જોરથી પ્રવેશ કર્યો છે. અને આગામી કાળમાં પણ એ જ પરિસ્થિતિ છે. આનો પ્રવેશ એવો છે કે એટલું જોર આવ્યા વિના એ પ્રવેશ થતો નથી. જે પકડ ઊંધી છે એને છૂટવા માટે એટલું જોર આવ્યા વિના બીજો કોઈ મિથ્યાત્મિક પકડમાંથી છૂટવાનો ઉપાય નથી. એટલે અધ્યાત્મના કેટલાક વચનો ઘણા એવા વજનવાળા આવે છે, એટલા વજનવાળા આવે છે કે કોઈ વાર તો એમાં સિદ્ધાંત જ્ઞાનવાળાને ગૂંજવણ થઈ જાય. સિદ્ધાંત જ્ઞાન સમજ્યો હોય પણ અધ્યાત્મનો વિષય જે રીતે ઘડ બેસવો જોઈએ એ રીતે ન બેસે તો એને એમ થાય આમ કેમ કે છે કે ચૌદે ગુણસ્થાન જીવના નથી એમ કે શું. જે જીવ ઉપર વજન લઈ જવું છે, જેને જીવ તત્વ તરીકે આશ્રય સ્થાનમાં લેવું છે એને ગ્રહણ કરવા માટે એમ કે ચૌદે જીવ સ્થાન, ચૌદે માર્ગના સ્થાન, ચૌદે ગુણસ્થાન જીવના નથી. જીવ કોઈ બીજી ચીજ છે એમ કરે. ચૌદે ગુણસ્થાન તો અરિયંતનું ગુણસ્થાન આવી ગયું, ચૌદમાં ગુણસ્થાન સંયોગી કેવળી અને અયોગી કેવળી એને અજીવમાં નાખ્યા. શેમાં? અજીવના સ્થાનમાં નાખ્યા. એવું જીવ તત્વ કોઈ છે, એનાથી પર છે, એનાથી કોઈ બીજું છે એમ લઈ લેવું. એ વિષય નિયમસારમાં લીધો છે. ચારે ભાવોને અગોચર છે, ક્ષાયિક ભાવ છે, ચાર ભાવમાં ક્ષાયિક ભાવ છે. ચારે ભાવાંતરોથી જે અગોચર છે એવો કારણ પરમાત્મા છે એમ કરીને વાત લીધી. એટલે એકનું વજન ક્યારે જાય એવું, પોતાનું આશ્રય સ્થાન છે એના ઉપર વજન ક્યારે જાય આ વિચારવા વિશે છે. કે એને પોતાનો અનંત દુઃખનો ભૂતકાળ દેખાય, ચલચિત્રની જેમ પિક્ચર જોવે એવી રીતે, અહીંથી ગયો, અહીંથી ગયો, અહીંથી ગયો, અહીંથી ગયો. સિંહજી માટે એમ કહેવાય છે, 7 વર્ષે એમને જાતિસ્મરણ જ્ઞાન થયું ત્યારે અનેક ભવોનું જ્ઞાન થયું. માત્ર પાછલા ભાવનું જ્ઞાન નથી થયું પણ અનેક ભાવનું એમને જ્ઞાન થયું. પણ એને વાત બહુ ખુલી નથી, લોકો બીજી રીતે બહુ ચોંટી પડે, વળગી પડે છે ચમત્કાર જાણીને, એટલું ઘણું ગોપવી નાખ્યું.
તો એમને સત્સંગથી પોતે માર્ગને ભૂતકાળમાં કેમ પામ્યો હતો, કેવા વિરાગમાં આવીને પામ્યો હતો એ પણ એને દેખાયું, અને ક્યાં ક્યાં કેવી રીતે ભૂલ કરીને આથડ્યો હતો અને દુઃખી થયો હતો, કેવા કેવા દુઃખ ભોગવ્યા હતા એ પણ દેખાયું. જ્યારે એમની વિચારણા શરૂ થઈ 7 વર્ષે જાતિ સ્મરણ થયું, પણ વિચારણા તો 12 વર્ષ પછી લગભગ શરૂ થઈ હોય, શરૂઆત થઈ હોય એવું લાગે છે. 15 વર્ષે તો વિચારણા પરિપક્વ સ્થાન, પરિપક્વ વિચાર પણ ધારા હોય એવી વિચારણા એમની જોવામાં આવે છે. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિંદ્રા ટાળીને, સુપ્રભાત થયું, ભાવ નિંદ્રા ટાળો, ત્યાંથી શરૂઆત કરી છે. મોહ નિંદ્રા ટાળો, તો એ જે સ્થિતિ હતી ત્યારે એમ સંભળાય છે કે સર્વસંગ પરિત્યાગ કરીને એકાંતે આત્માને જ સાધવા માટે પરિવારથી છૂટા થઈ જવાની માગણી નાની ઉંમરમાં એમના માતા પિતા પાસે એમ સંભળાય છે. એ લોકોએ રજા ના આપી અને પોતાનું પણ એટલું બળવાન પણ નહીં, પણ વિચારણામાં એ વિશે આવી ગયો. એટલે એમનો જે વૈરાગ છે ત્યારથી ઉત્પન્ન થયેલો. 24મા વર્ષે તો પણ આટલી વિચારધારા, આટલો સંસ્કાર પૂર્વનો, આટલો ઉઘાડ, એટલી નિર્મળતા 24 વર્ષે પત્તો લાગ્યો અનુભવનો એવો વિષય. જેના પ્રારંભમાં આ પરિસ્થિતિ છે, જેને સર્વોચ્ચ પદ સિદ્ધ પદ હાંસલ કરવું છે, એને તો એની કેટલી કિંમત આવે ને કેટલો એ પાછળ લાગી પડે, પૂરી શક્તિથી પૂરેપૂરો પાછળ લાગે ત્યારે કાંઈક એને અંદર અવકાશ થાય એવું છે, માર્ગનો અવકાશ થાય એવું છે. માર્ગ મળવો તો હજી આગળની વાત છે, પણ માર્ગ માટે કાંઈક અવકાશ થાય એવું, જગ્યા થાય એવું હોય તો એક વખત તો એ પૂરેપૂરો પાછળ પડી જાય ત્યારે, બાકી તો બીજો કોઈ એની અંદર ઉપાય છે. એ તો એવું છે કે બીજે રૂચિનો પથારો છે એટલે એટલો બધો એમ લાગે. એમ લાગ્યું કે આ જ છે, બીજું શું કરવા પછી, એની પાછળ કેમ ન લાગે. જ્યારે સોનાની ખાણ દેખાડે પછી ઉકડામાં આળોટમાં કોણ જાય. સીધી વાત છે, એ તો જ્યાં દુર્ગંધમાં પણ સુગંધ લાગે છે ત્યાં સુધી તો બીજો ઉપાય નથી. ખરેખર જ્યાં આત્મા નંદનમન છે, આનંદ શાંતિ ભરી છે, અને પોતે પોતાને જેને એમ કહે કે સ્વવશનો વિષય છે, પોતાના સ્વવશનો વિષય છે, કોઈ પરાધીન વિષય નથી, એવું લાગે પછી શા માટે પાછળ ન પડે. પહેલામાં પહેલો મુદ્દાનો વિષય હોય એટલા માટે આ વાત લીધી છે કે અનંત જન્માદી દુઃખ થયા, હવે અનંત સુખની પ્રાપ્તિનું નિમિત્ત પણ મળ્યું છે, તારી શક્તિ પણ વિચાર કરવાની બરાબર પરિપક્વ શક્તિ છે, તારી પાસે સાધન પણ છે, માલ છે, માલ ખરીદવાના પૈસા પણ છે, હવે તારે લેવો ન લેવો એ તો તારા વિવેકનો વિષય છે, બીજું કઈ નથી. એમ કેવું સબ અવસર આ ચુકા હૈ, ગુરુદેવ કહેતા ને સબ અવસર આ ચુકા હૈ. તો પછી શા માટે અનાદિના ભવ સંતાનની બાધા કરનાર પ્રભાવની સેવીએ, જેનાથી આ અખંડિત અનાકુળ અવિનાશી અનુપમ અને અતુલ આનંદ થાય તે જ ભાવ કરીએ. આ સામે સામે સરખામણી સુખ દુઃખની લીધી છે. આ સરખામણી વિચારની ભૂમિકામાં યથાર્થ રીતે સાચી રીતે થાય તો પછી
આ માર્ગમાં તો એક ડગલું આગળ વધવાનો પ્રશ્ન રહેતો નથી. ગ્રંથ પૂરો કરતા કરતા પણ મૂળ મુદ્દો સ્પષ્ટ કરતા જાય છે. જે ભાવને મનોહર જાણી મોહ કરે છે, જે પર ભાવને, તો ભાવ એટલે અહીંયા સ્વભાવ નહીં, પણ જે પર ભાવને મનોહર જાણીને મોહ કરે છે, એટલે અથવા જે ભાવો એને સારા લાગે છે, જે ભાવોમાં એને રહેવું ગમે છે, આત્મિક ભાવો સિવાયના સંસારના જે કોઈ પરિણામ છે, શુભાશુભ કોઈ પણ પરિણામ છે, ચાલો અશુભ નહીં ને શુભ તો કરીએ છીએ, ભક્તિના ભાવ તો કરીએ છીએ, આ તો કરીએ છીએ, જે પરભાવને મનોહર જાણીને મોહ કરે છે તે તો પોતાના આત્માને જૂઠી અવિદ્યાના વિનોદ વડે ઠગે છે, પોતાની ઠગાઈ કરે છે, બીજું કાંઈ આમાં થતું નથી. જ્યાં સુખ નથી, આનંદ નથી, શાંતિ નથી, ત્યાં એને ઠીક પણ માન્યું ઠગાઈ ગયો છે, પોતે ઠગાઈ ગયો છે પોતાને.